पक्षीराज संत सहज स्वभाव क्यों होय पर दुख दुखी पारकाना दुखे दुखी होय અને ક્યારે પણ સેવા કાર્ય હોય પરોપકારનું કાર્ય હોય ત્યારે એ મન વચન અને કર્મથી સદાય એમાં રત રહે. ક્યારે પણ એની કોઈ પણ બાબત એવી ન હોય કે સામી વ્યક્તિને એ પોતાની જાતને શત્રુ માને હોય. જ્યારે પણ એના મનની અંદર એ જાગે એની સાથે સંકલ્પ એ જ આવે કે હું બીજાનું ભલું કેમ કરું, મારાથી સેવાને પરોપકારનું કાર્ય કેવી રીતે થઈ શકે, એ જાગે એની આંખ ઉઘડે એની પહેલી જ ક્ષણે પહેલી જ સેકન્ડે એના મનની અંદર આ જ વિચાર હોય કે જગતનું ભલું કેવી રીતે થાય. ભગવાન આ બધાને એવી સદબુદ્ધિ આપે કે એનામાં કોઈને મારવાનો વિચાર જ ન આવે, સૌનું સુખ સૌનું ભલું થાવ, સૌને સૌ સુખી થાવ, બસ આ જ એના મનની અંદર સતત રમ્યા કરતું હોય. અને એ ભગવાનને નિત્ય પ્રાર્થના કરે, પરિણામ કદાચ એમ કહી દે કે પ્રભુ આ જગતનું દુઃખ હું સહન કરી લઉં અને સૌને સુખી કરું. રંતીદેવે પણ ભગવાનની પાસે એ જ માંગ્યું, ભગવાનને કહ્યું માંગ. તો ભાગવતમાં બહુ સરસ વાત કે આપવું છે તો બસ મને એક કામ કરો, બધાના દુઃખ હું લઈ લઉં અને મારું જે કંઈ સુખ છે એ બીજું. રંતિદેવે બહુ સરસ શ્લોકની અંદર વાત કરી. આમ સહજ સ્વભાવ, સાધુ સ્વભાવ જેને કહેવાય, કે સંત સહજ સ્વભાવ ખગરાયા પરોપકાર વચન મન કાયા. હું વચન મન કર્મથી કોઈકનું હિત કરી શકું, મારાથી અહિત કોઈનું પણ નથી. કોઈ માણસ ક્યારેક દુઃખી થાય ત્યારે કદાચ પોતાના મનથી એટલું પણ બોલી નાખે એક દુઃખના આવિર્ભાવની અંદર, અરે મારી જિંદગીમાં મેં કોઈનું બગાડ્યું નથી, કોઈને દુઃખી કર્યું નથી, અને મારી આદેશ. પણ એની અંદર પણ એક સહેજ અમથી સ્વાર્થની દુર્ગંધ રહી જાય કે આ દુઃખ સહન કરવાની પોતાની તૈયારી. ભલે દુઃખ પોતે સહન કરે પણ સામાન્ય માટે સદભાવ, સેવાભાવ અને ઉપકારનો ભાવ. તો દુઃખ સહન કરતા ક્યારેક મનમાં એવી લાગણી, એવો ઉદ્ગાર નીકળી જાય કે મેં આખી જિંદગી કોઈની બગાડ્યું નથી, મારું આમ. તો પણ સમજવાનું કે પર ઉપકાર વચન મન કાયા, મનની અંદર વિચાર તો આવ્યો ને કે મેં બધાનું ભલું કર્યું હું દુખી કેમ, પણ એ પણ નહીં વિચારવાનું, સહજ સ્વભાવ, ભલે હું દુખી છું, આખા જગતનો દુઃખ મને આપી દો અને મારું સુખ છે એ સર્વને વહેંચી આપો. આ રંતિદેવ કહેતા. તો આમ ભોજતરુ, જેને ભોજપત્ર આવે છે, સંતનો સ્વભાવ, સંતનું જીવન કેવું હોય, એનું અસ્તિત્વ કેવું હોય, કે સંત ભોજતરુ સમ, સંત કૃપાળુ છે સંત, અને જેમ ભોજપત્રનું વૃક્ષ છે એના સ્થળ ઉપરથી આમ કાગળની માફક પડ ઉતાર્યા જ કરે, અને જેમ કોઈ એનું એક પડ ઉતારે એટલે બીજું તૈયાર થાય, બીજું ઉતારે એટલે ત્રીજું તૈયાર થાય, એમ ભોજપત્ર જેને કહેવામાં આવે છે. ભોજપત્ર ઉપર જ્યારે આપણી પાસે કાગળની શોધ નહોતી થઈ ત્યારે આપણા ગ્રંથો, વેદો, શાસ્ત્રો, ઉપનિષદો, પુરાણો એ ભોજપત્ર ઉપર લખાય. તો આ ભોજ ભોજ વૃક્ષ કેવું છે કે આટલું સરસ ઉપકારનું કાર્ય, સત્કાર્ય કરવા માટે પોતાની ખાલ ઉતારી કાઢા. મારી મારી ખાલ શાસ્ત્ર ગ્રંથ લખવાના કામ લાગશે ને, એક પત્ર તરીકે કામ, તો ભોજ પત્ર બન્યું. અને એ ભોજ તરુ જેવો સાધુનો સ્વભાવ છે, કૃપાળુ છે. સંત એવા કૃપાળુ છે, અને શાસ્ત્ર શીખવા છે, અને વિદ્યા ભણવી છે, ને કાગળ નથી, એની પાસે નોટ નથી. લો, મારું મારી ઉપરથી એક એક કાગળ ઉતારી લો, એક એક કાગળ ઉતારી. અને એમ કૃપા કરીને સંત સ્વભાવે પોતાના શરીર ઉપર, વૃક્ષના ઉપર, થડ ઉપર જેટલા પડ કરતા હોય એટલા ઉતાર્યા. આ છે પરહિત નિત સહ. પારકાનું હિત કરવા માટે જ એ રોજ રોજ વિપત્તિઓ સહન કરવા માટે તૈયાર થઈ. ગ્રંથદેવની વાત કરી, એમ એક એક કબૂતરને, એક ઓલાને બચાવવા માટે રાજા સ્વયં કે મારું કે મારે શરણે આવેલો છે અને મારા ખોળામાં બેઠેલો છે. બાજને કહી દીધું કે તને હું એને નહીં મારવા દઉં, પછી એના મને બીજા બદલામાં તને બીજું આપું, જેટલો ખોરાક જોઈએ એટલો આપું. કે ના, મારે એ જ જોઈએ. એથી આગળ તો ભાઈ હું મારા શરીરનું માંસ આપી દઉં એને, એના બદલામાં, એના વજનનું. તૈયાર થયા. એમ કરતા કરતા આખા વજન એટલું વધારી દીધું બાજે, રાજાનું આખા શરીરને આપી દેવાની તૈયારી. તો પરહિત નિત સહ વિપત્તિ. પારકાને માટે વિપત્તિ સહન કરી લેવી, પોતાની જાત સમર્પિત કરી દેવી, આખી સંસ્કૃતિ, આખી ધર્મ પરંપરાની રક્ષાને માટે. જ્યારે આસુરી વૃત્તિઓ દૈવી વૃત્તિ ઉપર વારંવાર હુમલા કરે અને સહન કરવાનો વારો આવે, આપણી પરંપરાને, આપણા ધર્મને, આપણા રાષ્ટ્રને, ત્યારે એવી આસુરી વૃત્તિઓને ડામવા માટે પોતાના અસ્થિ આપી દે દધીચી. પરહિત નિત સહ વિપત્તિ સમર્પણ. પોતાના અસ્તિત્વને જ ખતમ કરી નાખવાનું, અને ત્યાર પછી હાડકા મળે, અને એ હાડકામાંથી વજ્ર બને, અને વજ્ર વડે ઇન્દ્ર આ દુષ્ટ, આસુરી, ક્રૂર, હિંસક, ઘાતકી એવી વૃત્તિઓનો નાશ કરે. નિર્દોષોને હેરાન કરતા હોય, નિર્દોષોને મારતા હોય, ત્યારે એક આપણી સૌની, આપણા સૌનું કર્તવ્ય બને છે કે જે કંઈ સમર્પણ કરવાનું, જે કંઈ ત્યાગ કરવાનું હોય, એ બધું જ ત્યાગ કરીને સંસ્કૃતિની, ધર્મની રક્ષા માટે, રાષ્ટ્રની રક્ષા માટે. દધીચીએ જ પોતાના અસ્થિ, પોતાના અસ્તિત્વને સમાપ્ત કરી અને અડકા આપી દીધા. તો એમ પરહિત નિત સહે વિપત્તિ. ભયંકરમાં ભયંકર આપત્તિ સહન કરવાની એની પોતાની તૈયારી હોય. આ છે સંત સહજ સ્વભાવ ખગરાયા. હે પક્ષીરાજ, આ સાધુનો, સાધુ જીવનનો આ સહજ સ્વભાવ છે કે પારકાને માટે ત્યાં ગાડી સમર્પિત થઈ જવું, એટલું જ નહીં, પોતાની જાતને ત્યાં ગાડી સહિત થઈ એના માટે સંપૂર્ણ ત્યાગ, આ જીવનનો ત્યાગ, આ શરીરનો ત્યાગ કરી દેવાનો હોય તો પણ એની પૂરેપૂરી તૈયારી. એનું નામ છે પરહિત નિત સહે વિપત્તિ. વિપત્તિ નાની નહીં, વિશાળ વિપત્તિ, ગમે તેવી મોટી હોય, એ બધી જ વિપત્તિઓને સહન કરવાની એની તૈયારી હોવી જોઈએ, ત્યાગ અને સમર્પણ. આજે રાષ્ટ્રને માટે, ધર્મને માટે આપણે પણ સમર્પણ કરવાની તૈયારી રાખવી પડે, અને એના માટે જે કંઈ ત્યાગ કરવો પડે. જ્યાં માનવ બોમ્બ થઈને આવે છે, નથી જોતા, પોતાની જાત અંદર ખપાવી દે છે, કે એના તો એના તો પોતે મારા તો ઉડી પણ બીજા બધાય ના. પર દુઃખ હે તું, પોતે મરે અને બીજાને. એવો અભાગ્યો એની સદગતિ થોડી, ભલે એને ઉશ્કેર્યો હોય તને સદગતિ મળશે, ત્યાં સ્વર્ગ મળશે, ત્યાં ગાડી આવા વૈભવ મળશે, તને આવા પ્રકારના ખાનપાન મળશે, ભલે ગમે એટલે ઉશ્કેરતા હોય, પણ એ અભાગ્યો પોતે તો એની અંદર નાશ પામી જાય છે, દુર્ગતિ થવાની, અને બીજાને પણ મારતો જાય, મરતો જાય. એની ક્યારે સદગતિ થાય જ નહીં, કારણ મનની અંદર જે ક્રૂરતા છે, હિંસાનો ભાવ છે, બીજાને દુઃખી કરવાનો, બીજાને ઘાયલ, બીજાને મારી નાખવાનો ભાવ, એ કેવી રીતે સદગતિ મેળવી શકવાનું? સદગતિ તો એ મેળવી શકે કે જેનામાં સેવા ભાવ હોય, જેનામાં પરોપકાર હોય, જેનામાં બીજાનો દુઃખ દૂર કરવાની અંદરની હૃદયની ભાવના હોય. હે ભગવાન, એનો દુઃખ દૂર કરજે. તો આમ દુઃખ દૂર કરવાની ભાવના હોય અને એની અંદર દધીતી જેવા પોતાનું શરીર અર્પિત કરી દે, અસ્થિ આપી દે, તો એને યાદ કરે. દધીચીએ સંસ્કૃતિને ધર્મને માટે ત્યાગ કર્યો શરીરનો, આજે યાદ કરીએ છીએ. વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણોમાં દધીચીનું સ્થાન મળી ગયું દધીચીને. અને આ જે કોઈ મરે છે એમને પછી કોણ યાદ કરે? એમના જ યાદ નહીં કરતા હોય, એમની યાદીમાંથી નીકળી ગયો. પરહિત હેતુ, એ દુષ્ટ માણસ, એ દુર્જન, એ અસંત માણસ, એની દુર્ગતિ થાય, એની સદગતિ ક્યારેય પણ ન થાય. અને જ્યારે સમર્પણ, ત્યાગની ભાવના હોય, સેવાની અને પરોપકારની ભાવના હોય ને, તો એને દધીચીની માફક સમસ્ત શાસ્ત્રોની અંદર એને સ્થાન મળે, એની સદગતિ થાય, અને એ ઋષિ તરીકે પૂજાય. અને જે આતંકવાદી મરે એ કોઈ ઋષિ તરીકે પૂજાયો છે ત્યાં આગળ? તો સંત પરહિત હેત નિત સહ વિપત્તિ વિસારા, બસ બીજાને માટે જ એ દુઃખ સહન કરે, પોતાનું નાશ પણ, પોતાનું મૃત્યુ પણ સ્વીકારી લે, એ છે સંત સમાન, સંત જીવન. જ્યારે ભોજ તરૂપમાંથી ભોજપત્ર મળ્યું, એમાં વિદ્યા મળી, શાસ્ત્ર મળ્યા, જ્ઞાન મળ્યું, પણ એક બીજો પણ દુષ્ટ એવી વનસ્પતિ છે, વૃક્ષ છે, કે પોતાની ખાલ ઉખાડી દે નાખે. સન ઈવ, ક્ષણ હોય ને, ક્ષણ, ક્ષણને જોજો, ઉગાડી એને બારીઓ બાંધી તલાવના પાણીમાં ડુબાડી રાખે, અને ડુબાડી પછી બહાર કાઢી એની ઉપરનું ક્ષણ ઉતારી લે, એની ખાલ તો ઉતરે તો ઉતરે, પછી એના દોરડા બનાવે અને બીજાને બંધન કરતા. તો વનસ્પતિની અંદર પણ સંત અને દુર્જન છે, એમ સંત જીવન માણસના જીવનની અંદર પણ દુર્જન અને સજ્જન પડેલા છે.